તારીખ 5/1/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 272 273 અને 274 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 273
સાચો આત્મા કેવો હોય એ વાત કરી. જગતમાંથી કોઈ પણ વાતની આશા પીપાસા છૂટી ગયો અને પોતાના સ્વરૂપમાં જે ગુણ વૈભવ છે એ જેને જોઈએ છે તે સાચો જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ શબ્દ વાપર્યો છે. જિજ્ઞાસુ એટલે સ્વરૂપ પ્રાપ્તિ નો અભિલાષી એમ નિમણ્યા. તર્ક વિતર્ક કરનારો, ઘણા પ્રશ્નો પૂછનારો જિજ્ઞાસુ છે એમ નિમણ્યા. જોકે જેને અપ્રયોજનભૂત વિષયના તર્ક વિતર્ક વિશેષ ઉત્પન્ન થાય છે એની માનસિક સ્થિતિ દોડાયેલી છે અને એ પદ્ધતિ બંધ કરવાથી લાભ થાય છે, ચાલુ રહે તો નુકસાન થાય છે. એક અપ્રયોજનભૂત વિષયમાં પ્રશ્નો ઉઠતા હોય તો વિચારવા યોગ્ય છે. ક્યાંક ક્યાંક એવા પ્રકાર જોવા મળે છે, ખૂબ પ્રશ્નો કાઢે પોતાની જરૂરિયાતનો તો ખ્યાલ જ ન હોય એને કે મારી શું જરૂરિયાત છે. જે કાંઈ વાંચે, જે કાંઈ સાંભળે એની સામે એને સીધો તર્ક ઉઠે, આમ કહે છે તો આનું શું, આમ કહે છે આનું શું. અથવા અનેક વાતો સાંભળી હોય, અનેક શાસ્ત્રો વાંચ્યા હોય, વ્યવહારને નિશ્ચયનો વિષય જ વિરુદ્ધ વિષયનું નિરૂપણ કરવાનો પ્રકાર છે. એટલે અનેક કથનો એવા હોય કે જે એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દેખાતા હોય, એનો અવિરોધ તો એને સૂજે નહીં, સમજે નહીં, તર્ક વિતર્ક ઓછા કરે, એને સમજણમાં બુદ્ધિપૂર્વક કેટલાક વિપરીત પ્રકારોને પોષણ આપ્યું છે અને એ વિપરીતતાના લાકડા ઊભા છે હજી, એટલે એવી સ્થિતિ થઈ જાય છે. એ જિજ્ઞાસુની ભૂમિકા નથી, એને સાચો જિજ્ઞાસુ કહી શકાય નહીં. અહીંયા તો દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે. દ્રવ્યમાં તો એકલા ગુણો ભરેલા છે, અનંત ગુણનું નિધાન દ્રવ્ય છે, એ નિધાનમાંથી જેને જે છે જોઈએ છે. એ સિવાય મારી ચીજ સિવાય બીજી કોઈ ચીજનો મારે ખપ નથી અને મારામાં કોઈ ક્ષતિ ખામી નથી. સર્વગુણ સંપન્ન પરમેશ્વર પદે હું બિરાજમાન છું. પછી બીજી ચીજ, બહારની કોઈ ચીજ, અન્ય ચીજ મેળવવાનો ત્યાં આવશ્યકતા પણ નથી. એ રીતે જેને આશા પીપાસા છૂટી ગઈ છે પોતાના પૂર્ણતાને કારણે પોતાના પૂર્ણ પદનો આધાર લેતા જેને આશા પીપાસા છૂટી ગઈ છે તે સાચો જીજ્ઞાસુ છે, અથવા તે સાચો સ્વરૂપ પ્રાપ્તિનો અભિલાષી છે. કેવું છે દ્રવ એ મુખ્ય વાત કરી લીધી. દ્રવ કે જે શાંતિવાળું છે એ જ મારે જોઈએ છે એવી નિષ્ફળતા આવે. આશા પીપાસા છૂટી ગઈ એનો અર્થ કે નિષ્ફળતા આવી, એટલે બહારના કોઈ પણ પદાર્થની જેને સ્પૃહા નથી, વાંછા નથી, અને જે દ્રવ્યમાં શાંતિ ભરી છે, અનંત શાંતિનું સત્વ જેમાં છે, એ શાંતિ જેને જોઈએ છે, અને તે સિવાય મારે કાંઈ જોઈતું નથી એમ આ પણ જોઈએ છીએ ને આ પણ જોઈએ છીએ. આત્માનો ગુણ વૈભવ પણ જોઈએ છીએ અને બહારના પુગળનો વૈભવ પણ જોઈએ છીએ, એમ બે વાત નથી. નાસ્તિ એની અંદર અનર્પિત છે. જે શાંતિ વાળો છે તે જ મારે જોઈએ છીએ અને સિવાય કાંઈ મારે જોઈતો નથી, એમ આવે છે. એ મોક્ષ કેવો હોય એમ લીધું છે. અન્ય દ્રષ્ટિ કેવો હોય એ વાત નથી ચાલતી, મોક્ષની વાત ચાલે છે. આ સમ્યક દર્શનની આ ભૂમિકા છે. સમ્યક દર્શન એટલે દ્રવ્યની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ કોને, કે જેને જોઈએ છીએ તેને, જેને એ સિવાય કાંઈ જોઈએ છીએ એને એ જ એવા ભાવમાં જ અશાંતિ ઊભી છે. એ અશાંતિનો જ્યાં સુધી વેગ શાંત ન પડે ત્યાં સુધી તો એ પરિણામ છૂટવાનું નથી, એ ચાલુ ને ચાલુ રહી જશે. બહુ મીઠી વાતો કરેલી છે. શાંતિ વાળું દ્રવ્ય જોઈએ છે. બસ આત્મામાં એકલી શાંતતા છે, નિરુપદ્રવી અને નિરુપાધિક જેનું સ્વરૂપ છે, એવું પરમ શાંત સ્વરૂપ છે આત્મતત્વ. એ સિવાય મારે કંઈ જોઈએ નહીં, મારે મારી શાંતિ સાથે સંબંધ છે, બીજો કોઈ સંબંધ મારે નથી. દ્રવ કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છે એવી નિષ્ફળતા આવે. સ્વરૂપ શાંતિની ચાહનાથી બીજી સ્પૃહા છૂટી જાય એમ કેવું છે તો આ શરત નથી છે. જો આમ થાય તો દ્રવ્યમાં ઊંડે જાય. જે દ્રવ્યનો સ્વભાવ છે એ સ્વભાવમાં વ્યાપ વ્યાપક ભાવે પ્રસરવું છે એ દ્રવ્યનું જ્ઞાન છે. ઉપર ઉપરથી આત્માનો વિકલ્પ વિચાર કરે છે એ વિષય નથી લેતા. જે આત્માનો વિચાર વાંચન પણ કરતા નથી એની તો ચર્ચા જ નથી કરી, એનો કોઈ ચર્ચા અહીંયા પ્રશ્ન નથી. જે વિચાર વાંચન કરે છે એને એમ કહે છે કે ઉપર ઉપરથી વિચાર કરવાનો આ વિષય નથી, અને એવો ઉપર ઉપરના વિચાર વાંચન કરીને તને થાક લાગવાનો છે, તું થાકી જઈશ, એથી એવું કરીને તું કેટલું કરીશ અને શું કરીશ. પછી સુગાનીજી લખે છે ને, વિચાર કર કર કે ભી ક્યા કરેગા, શું કરીશ, એમને વિકલ્પ જ કર્યા કરીશ, વાંચ્યા જ કરીશ, વિચાર્યા જ કરીશ, એ માર્ગ નથી. આવે આવે પણ જો એના ઉપર વજન હોય તો છૂટે નહીં. આવે છતાં સમજણ એમ હોય કે હજી કાંઈ આવે છે એમાં કાંઈ માલ નથી, જે કાંઈ કરવું છે એ હજી આગળની વાત છે, તો એ છોડતા વાર લાગશે નહીં. પ્રાય તો એવું બને છે કે જે જીવ જે પ્રકારના પરિણામ કરે એ પરિણામનો એને મહત્વ બહુ આવી જાય છે. પર્યાય બુદ્ધિ હોવાને લીધે જે તે પ્રકારના એ શુભ પરિણામ કરે, ધર્મ બુદ્ધિએ જે કાંઈ પરિણામ એને થાય જે પ્રકારના, એનું મહત્વ એને બહુ આવી જાય છે. હું આવું કરું છું, આવું કરું છું, આવું કરું છું. અહીંયા એમ કહે છે કે નિર્વિકલ્પ આત્મદ્રવ્યની નિર્વિકલ્પ શાંતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બીજા કોઈ પરિણામ સંબંધી વિચાર સુદ્ધા કરવો એ હિતાવહ નથી, આત્માને લાભનું કારણ નથી, હિતનું કારણ નથી. પછી દ્રવ્યમાં વ્યાપે વ્યાપક ભાવે અંતર્મુખ થઈને ઊંડું ઉતરવું એ સરળ છે અને સુગમ છે, અને આ જ કાર્ય પદ્ધતિ છે. આ સિવાય કોઈ કાર્ય પદ્ધતિ આ માર્ગને વિશે નથી, આ એક જ કાર્ય પદ્ધતિ છે. શું કરવાનો વગર જિજ્ઞાસા ઉડાઉડ કરે પ્રશ્નમાં શું એને ફાયદો થાય, એનું માનસ દોળાઈ જશે. આથી આ બાજુ જે માનસ વાળવું છે, કાંઈક મન વાળવું છે, આ બાજુ રૂચિ વધારવી છે, જિજ્ઞાસા વાળવી છે, જાણી જાણે જવાબ તરતું પૂછી લીધું, જાણી લીધું, પછી જાણવાનું એની અરે કાંઈ સંબંધ જ એને રહેતો નથી. જાણી લીધું, સમજાઈ ગયું, જાણી લીધું, સમજાઈ ગયું, બીજી વાત, ત્રીજી વાત, ચોથી વાત, જે કાંઈ જુદી 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 તર્ક નવી નવી વાતો ઉગે, પૂછા કરે, જાણી લે, મૂકી દે. આપણે જાણ એ જાણ્યું શું કરવાનો પ્રશ્ન પૂછો. મારી ભૂમિકામાં એની કોઈ મારે જરૂરત હતી ને મેં પૂછો, કે વગર જરૂરતે પૂછો, કે કોકની જરૂરત ન પૂછો, આ એક વિચાર. સ્વલક્ષી સ્વાધ્યાય કરવા વાળાને આ એક કડક નિયમ રાખવો જોઈએ કે કોઈ બીજાને સામે જોઈને પૂછવું નથી. બીજાનું બીજો જાણે, હું મારું કરવા બેઠો છું. આ એને બહુ ચુસ્ત રહેવું પડે, આ નિયમો પર એને વળગી રહેવું પડે ચુસ્તપણે, તો વાંધો ન આવે, તો લગભગ વાંધો ન આવે. જે કામ કરવાની એની શક્તિ વધારવી છે અને જોઈએ એટલી પ્રગટ નથી થઈ, એ કામ કરતા કરતા બીજી બાબતમાં માથું મારવા જાય, તો આ કામ તો પરખડી પડવાનું છે. સીધી વાત છે, મોક્ષની ભૂમિકા બહુ પાંગળી છે, બહુ નબળી ભૂમિકા છે. શક્તિ તો સમ્યક દર્શન થયા થતાં પ્રગટ થાય છે, એ પહેલાં તો હજી આત્મશક્તિ કોઈ પ્રગટ થતી નથી. એવી નબળી ભૂમિકામાં અવળા રસ્તે ચડી જવાના ઘણા પ્રકાર ભજે છે, ઘણી વાતો ઊભી થાય છે. ત્યાં એને જો એક લક્ષ્યથી આત્મહિત કરવાનો વિચાર ન રાખો, નિશ્ચય ન રાખો, ગડબડ થતા વાર લાગે. વિશેષ લાભદાયી છે, એ વિશેષ લાભદાયી છે. કેમ કે એને જૂ થશે તો માથે રોકનાર કોઈ હોય તો ભૂવાળા રસ્તે આગળ વધી જાય, અને નહીંતર આગળ વધ્યા પછી પાછા આવવામાં પણ જીવને વધારે પરિશ્રમ પડે છે. સીધી વાત છે. પોતાને અંદર માર્ગ મેળવવા માટે મારે શું કરવું જોઈએ એની ગુંજવણ ઊભી થઈ હોય તો એ ગુંજવણ મટાડવા માટે એ પ્રશ્ન કરે તો એ યોગ્ય છે. એ સિવાય બીજા પ્રકારે પ્રશ્ન કરે તો એ યોગ્ય નથી. એક વાત પકડી રાખે તો બીજી બધી અયોગ્ય વાતો કેટલી કેટલી છે એ જાણવાની જરૂર નથી. આ યોગ્ય આટલું છે ને એ કરવું, બીજું નથી કરવું. એવી નિષ્ફળતા આવે તો દ્રવમાં ઊંડે જાય, બહારની સ્પૃહાવાળાના પરિણામ બહારથી બહારની દિશા છોડી નહીં શકે, બહારથી પાછા વળી નહીં શકે. દ્રવમાં ઊંડે જવું એ તો ઘણી બીજી વાત છે, અને એ દ્રવમાં ઊંડે જાય તો એને બધી પર્યાય સમ્યક દર્શનથી માંડીને શ્રદ્ધા ગુણથી માંડીને મોક્ષ માર્ગની પર્યાયો અને બધા ગુણોની પર્યાયો બધી પર્યાયમાં એ બધું લઈ લેવું, બધી પર્યાય પ્રગટે. આ પ્રકારે જોઈએ તો આ બહુ સરળ માર્ગ છે કે બસ મારે મારું ગુણ નિધાન જોઈએ, મારા નિધાનમાંથી મારે લેવું છે તે લેવું છે, ક્યાંય બહારથી લેવાનો પ્રશ્ન છે નહીં, મળવાનું પણ નથી, મળી શકે એવું પણ નથી. બહારથી લેવા જાય તો અશાંતિ ને દુઃખ સિવાય બીજું કાંઈ મળે એવું નથી. પાકું, આટલું પાકું હોવું જોઈએ, અને પાકું એટલું એ સિવાયના બીજા પરિણામ ઉઠે તો તરત જ એની જાગૃતિ એને રોકે, એની જાગૃતિ એને રોકે. એટલે જાગૃતિમાં એને રહેવું જોઈએ અને આવવું જોઈએ. બસો ને ત્રોતેર છે એ આત્મરૂચિનો મૂળ છે. એ બધા ભૂમિકાના જુદા જુદા પડખા છે, પાસા છે. ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મોક્ષનો આત્મા જાગી ઉઠે છે. શ્રી ગુરુ છે તે હિતકારી ઉપદેશ હંમેશા આપે છે, આત્માને હિતકારી હોય તે જ ઉપદેશ કરે છે, બીજી વાત કરતા ધર્મદાસી શુલ્કે લીધું છે. ગુરુ કોને કહીએ કે જે વારંવાર આત્મ સ્વભાવને કહે, દર્શાવે મુહુર્મુહુ, વારંવાર આત્મદર્શન આત્મ સ્વભાવને દર્શાવે તેને ગુરુ કહીએ. એટલે જેને આત્મ સ્વભાવ દર્શાવવો છે એ જ જેના ઉપદેશનું કેન્દ્ર સ્થાન છે. વાત અનેક પ્રકારની આવે પણ બધાનું કેન્દ્ર શું છે, સેન્ટર એક શુદ્ધાત્મા છે, જેનાથી જીવ અજાણ્યો રહ્યો અને જેનો મહિમા જ કરવા યોગ્ય છે, જે મહિમાવંત પદાર્થ છે, દર્શાવવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે. એવા એનો ઉપદેશ, શ્રી ગુરુનો હિતકારી ઉપદેશ તેના તીક્ષ્ણ પ્રહારોથી, તીક્ષ્ણ પ્રહારો એને ખરાબ ન લાગે કે હું ફલાણી ફલાણી ક્રિયા કરતો હતો, ફલાણા પરિણામ કરતો હતો અને એ પરિણામને નિષેધા એમને લાગતો. જ્ઞાની ગુરુ છે એ કોઈ તીક્ષ્ણ પ્રહારો છે એટલે શું છે, અણીદાર હથિયાર વાગે, ઊંઠો હોય તો ન વાગે, અણીદાર હથિયાર હોય તો વાગે, તો જીવનો દોષ થાય છે. એ દોષ એની અંધી શ્રદ્ધાને લીધે પકડમાં, એ દોષની પકડમાં જીવ છે, દોષને પકડમાં રાખેલો છે, એના ઉપર પ્રહાર આવે એટલે મર્મસ્થાન ઉપરનો પ્રહાર છે. કોઈ આળા મૂંડાને અડે દુખાવો થાય એના જેવો એ વિષય છે. તો મિથ્યાત્ને તોડનારા છે શ્રી ગુરુના વચનો, તો મિથ્યાત્ને તોડનારા છે. આપણે તો ગુરુદેવનો બહુ ઉત્કૃષ્ટ આ વિષયની અંદર દ્રષ્ટાંત છે. આપણે તોપના ગોળા જેવી ભાષા હતી, અવાજ પણ ભાડી અને ભાષા પણ એવી જ કે મિથ્યાત્ના ચૂરા ગુલાબે. મિથ્યાત તોડવા માટે કડક ભાષા હતી, બોલાવે પ્રભુ કરીને બોલાવે, પ્રભુ એમ નથી હો, કોઈ ઊંધી વાત કરે આગ્રહ રાખે, ઊંધી વાત લાવે એનો આગ્રહ રાખે, એમ નથી હો પ્રભુ એમ નથી એમ કે, એમાં મીઠાશ થઈ ગયા. પણ શુભાવ ઉપર જીવની અનાદિની પકડ છે ને ભૂલો છે એ રસ્તે, તો કહે છે કે જો આ વિષ્કુંભ કહે છે, સમય સાર એને વિષ્કુંભ કહે છે. પ્રત્યાખ્યાનના પરિણામની વાત લીધી છે ત્યાં, પ્રતિક્રમણના પ્રત્યાખ્યાન શું, પ્રતિક્રમણના પરિણામની વાત લીધી છે. પ્રતિક્રમણ કરે છે ને લોકો, સવાર બપોર સાંજ પ્રતિક્રમણ કરે છે સંપ્રદાયમાં. અપ્રતિક્રમણ, પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ બે રીતે અપ્રતિક્રમણ લીધું છે. એક અશુભ ભાવ છે તે અપ્રતિક્રમણ છે, એ તો વિષ્કુંભ છે. પ્રતિક્રમણ પણ વિષ્કુંભ છે, અને પ્રતિક્રમણથી ઉપરના શુદ્ધ પરિણામ અપ્રતિક્રમણ કહીને એ અમૃતકુંભ છે. આ દુઃખના ડુંગરામાં તમે દટાયેલા છો, ડન એલિટરેશન, દુઃખના ડુંગરામાં દટાઈ ગયા છો. કરોડપતિ અબજપતિ બધા દુઃખના ડુંગરામાં દટાયેલા છો. આ તમારા મોટા મોટા પછી 50 લાખ ના બંગલા હજીરા હજીરા કે બધા તીક્ષ્ણ પ્રહાર છે. કેમ કે જીવની મીઠાશ છે ને એ બધી, મીઠું મીઠું એને સારું લાગે છે. આ બધી અનુકૂળતાઓ મને સારી છે, આ અનુકૂળતાઓ મને સારી છે, આ બધું મને ઠીક છે. કુટુંબ પરિવારની વાત કરે, બાપુજી 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 ભાઈ ભાઈ કરીને મામણા શબ્દોથી તને મીઠું લગાડશે, પણ એ બધા લૂંટારા છે, લૂંટારાની ટોળી છે, તને ધૂતે છે, તને ખબર પડતી નથી, ધૂતાઈ જાય તને ખબર પડતી નથી. ઘણી વાતો પ્રસિદ્ધ કરે છે. એટલે એ વિષય ઉપર એ મુદ્દો પકડીને વાત લીધી છે અહીંયા સ્વાધ્યાયમાં. શ્રી ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મનુષ્યનો આત્મા તો જાગી ઉઠે છે. એને ખરાબ નથી લાગતો કે મને કેમ આમ કહે છે, એ એમને હિતકારી ગણે છે, ઉપકારી ગણે છે, અને પોતાને દુઃખમાંથી ને દોષમાંથી છોડાવનાર ગણે છે. તે પણ નિષ્પ્રભાવે નિષ્કારણ કરવાથી છોડાવનાર છે એમ જોવે છે, એટલે એમનો અતિ અતિ ઉપકાર ભાસે છે. કોઈ વળતર લઈને કામ કરી દે એ એટલા ઉપકારી નથી કે જે વગર વળતરે કામ કરે છે. સીધી વાત છે,
સાચો મોક્ષ હોવું જરૂરી,
એ સાચો મોક્ષ છે. જરાક યોગ્યતા હોય તો એને કઈક ને કઈક ચોંટે એમાંથી, કઈક વાત મારા લાગણી છે અને વિચારવા જેવી છે. એટલે તો શ્રીમંત માણસોને તીક્ષ્ણ પ્રહાર કરે તો સાથે સાથે કહેતા જતા હતા કે અમારે કઈ ફંડ ફાળો કે ચંદો કરવો નહીં, તો સારું લગાડવું પડે. તમે બહુ શ્રીમંત છો, ઉદાર છો, ઉદારચિત્ત છો, અને તમારા જેવા બહુ શીખ્યા ઓછા હોય, હવે થોડુંક આમાં વધારે લખાવજો. એ વાત તો કદી એમણે રાખી નથી દીધી. પ્રચાર પણ સહેજ થાય તો થાય, યોજના કરી નથી ક્યારેક પ્રચારની, યોજના નથી કરી કે આવી એવી યોજના કરો, તત્વ પ્રચાર માટેની આવી એક યોજના ઉભી કરો, એવી વાત કરી દીધી. સહેજ થયો તો થયો, ન થયો તો કાંઈ નહીં. કેમ કે કરતા બુદ્ધિ તો ખલાસ થઈ છે, જે સહજ થવાનું તે સહજ થવાનું થાય છે, પુણ્ય યોગે થાય છે, જેટલો ઉદય હોય એના પરિમાણમાં બાદમાં થશે. બાકી કોઈ કરવાથી થાય છે એ પ્રશ્ન છે નહીં, એનો ઉદય ગયો કે ખલાસ. સમર્થ પુરુષોને પણ પુણ્યનો ઉદય પૂરો થાય એટલે વાત પૂરી થઈ ગઈ. આ શ્રી કૃષ્ણ કેટલા સમર્થ હતા, ત્રણ ખંડના ધણી હતા, ભગવાનની જેમ લોકો નારાયણ કરીને પૂજતા હતા. પુનપુરાથી આ યાદવા સ્થળી થઈ, મા બાપને બચાવી શકાય નહીં, પોતે પણ બાણ ખાઈને દેહ છોડ્યો. નોર્મલ ડેથ નથી, દેહ ત્યાગ સાધારણ રીતે નથી, બાણ વહ્યું છે. તૃષામાં આકરા પરિણામ આર્ધ ધ્યાનના વર્તે છે, એમાં બાણ વહ્યું. તીક્ષ્ણ પ્રહારો છે એ ખરેખર તો યોગ્યતા વાળા જીવને એ વિશેષ ઔષધ જેવા, રોગને મટાડનારા ઔષધ જેવા પ્રિય લાગે છે. આ મારો રોગ મટાડશે, આવું ન કહ્યું હોત તો કદાચ મારો રોગ મટ્યો નથી. બનાવ બન્યો છે. બીજો ધર્મદાસજી ક્ષુલ્લકના જીવનમાં દેવકીર્તિ સ્વામી એમના ગુરુ હતા, બહુ ક્રિયાકાંડી હતા, ક્ષુલ્લક હતા અને બહુ ક્રિયાકાંડી હતા. સેંકડો વાર તો સમીર શિખરની યાત્રા કરી હતી, હજારો ઉપવાસ કર્યા હતા. સિદ્ધ ભગવાનના દર્શન કર્યા કે નહીં, આ બધું કર્યું પણ સિદ્ધ ભગવાનના દર્શન થયા કે ન થયા, કે અંધે હો તું અંધે હો, બસ આંધળો છો આંધળો, એમ આપણે નથી કહેતા કોઈને ફાળતો નથી, આંધળો છો ગુજરાતીમાં એમ કે દેવતા નહીં ને તું અંધા હે, એમ જરા કડક કીધું. ગુરુ પર વિશ્વાસને પ્રતીતિ એટલી છે કે કડક કહે કે નરમ કહે, ગમે તે ધ્વનિમાં કહે, એકાંતે મારા હિતની જ વાત કરે છે, એ પ્રતીતિને એ નિશ્ચય જેનો તૂટતો નથી, ખસતો નથી, એને આત્મજ્ઞાન વિશેષ દૂર નથી, એમ કે છે. શ્રીમદજી ખાતરી આપી છે, જ્ઞાની પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન વિશેષ દૂર નથી. કોને? કે જેને તેના વચનોની પ્રતીતિ. 522 પત્ર છે શ્રીમદજીને, એમાંથી ટુકડો છે. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. જે આત્મજ્ઞાન અનંતકાળથી પ્રાપ્ત કર્યું નથી, એવું જે આત્મજ્ઞાન એ સત્પુરુષનો યોગ થયા પછી કાંઈ દુર્લભ નથી, સુલભ છે. મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષ જેને મળ્યા એને એક ન્યાય તો આત્મજ્ઞાન જ મળ્યું એમ છે. તથાપિ ક્યારે કે તે સત્પુરુષને વિશે, તેમના વચનને વિશે, તે વચનના આશયને વિશે, આટલી વાત કાઢી છે એમણે. મૂળ શબ્દોમાં ઘણો ભાવ ભેડો છે. તે સત્પુરુષને વિશે, તેમના વચનોને વિશે, તે વચનોના આશયને વિશે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. આત્મવિચાર એટલે આત્માના હિતનો વિચાર. આટલું ન થાય તો એને હજી મોક્ષની ભૂમિકામાં આત્મહિતનો વિચાર નથી બીજો. શંકા પડે, ભૂલ દેખાય, એટલું બધું સ્વચ્છમાં લઈ ગયા છે. અહીંયા તો કે છે કે આટલે હજે આવે તો એને કાંઈક આત્મહિતનો વિચાર ઉભો છે. ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી, અથવા એને એ વિચારનો ઉદય થયો નથી, અને તેને સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એ વાત એને લાગુ પડતી નથી. સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એવું ખરેખરું, તે જીવને ભાષણ છે એમ કહેવું કઠણ છે. એ તો કહે છે કે નાના અમને તો ગુરુદેવ મળ્યા છે, તો કે એમ કહેવું કઠણ છે. મૃદુ ભાષા વાપરે છે, એમને એ લાગુ ન પડે એમ કહેવું છે. એમ કહેવું કઠણ છે એટલે એ વાત એને લાગુ પડતી નથી. પણ એક વાત બહુ સુંદર કરી છે એમણે કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી, અથવા દુર્લભથી દુર્લભ એવો જે યોગ પ્રાપ્ત થયો તો દુર્લભ એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થવું સુલભ થયું એમ એનો અર્થ છે. કેટલા પડખેથી વાતો આવી છે. મૂળ નિંદ્રામાં સુતેલા જીવને પ્રહારથી ઉઠાડે છે. અવાજ કરીને નથી ઉઠતો તો પ્રહાર કરીને ઉઠાડે છે. ચીબુ મારીને ઉઠાડે ને ઉઠતા એવું જ મોડું થઈ ગયું, આ કામ રખડી જાય છે તારું, આ આત્મહિતનું કામ રખડી જાય છે તો તીક્ષ્ણ પ્રહારથી એને જગાડે છે. તેનો આત્મા જાગી ઉઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે. એને તીક્ષ્ણ પ્રહારોથી બીજી ભાષામાં કહીએ તો લગ્ની લાગે છે કે હવે મારે મારું કામ કરી લેવું છે એવી એને જાગૃતિ આવે છે, અને એ જાગૃતિથી એને પોતાના સ્વરૂપની રુચિ પ્રગટે છે, પોતાના સ્વરૂપનો ભાવ ભાસે છે, ગુણની રુચિ પ્રગટે છે. અને જ્યારે ગુણની રુચિ પ્રગટે છે ત્યારે વારંવાર ચેતન તરફ, જ્ઞાયક તરફ વલણ થાય છે. આ એક ઉપલક્ષણ આપ્યું છે. આત્મરુચિ કોને પ્રગટે છે અને પ્રગટે છે તો તેનું લક્ષણ શું છે, કે એનું વલણ વારંવાર જ્ઞાયક તરફ થાય. એનો વિકલ્પ જ્ઞાયકનો વારંવાર થાય એવી ભાષા નથી લીધી, વલણ લીધું છે નિજ ચેતન તરફ, નિજ સ્વભાવ તરફ, નિજ સ્વરૂપ તરફ. નાયક ભાવ તરફ એનું વલણ વારંવાર થાય. ઉદયભાવના ઉપયોગ જાય, પરિણામ જાય, અને ત્યાંથી પાછો ફરીને અહીંયા આવે, છટકી છટકીને આવે. અરે હું તો આ છું ને, પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય હું છું ને, પરિપૂર્ણ શુદ્ધ નાયક તે હું છું ને, આ ક્યાં હું છું, આ ક્યાં હું છું. જાય ખરો ઉપયોગ, ઉદય હોય એમાં જે તે પ્રકારના ઉદયમાં જાય ખરો, જાય પણ પાછો વળે, એક વાર નહીં પણ વારંવાર પાછો વળે, એવું જો મંડળમાં વલણ થાય તો એને સ્વભાવની સ્વરૂપની નાયકની રુચિ પ્રગટી છે, અને નેત્ર એને રુચિ પ્રગટે. આ રુચિનું લક્ષણ લીધું છે, એવો જ આત્મા છે. અનંત ગુણવાન આત્મા એવો છે એમ લેવું છે કે ગુણની રુચિ વાળાને ગુણ ભંડાર મળી ગયો, પછી બીજે ઉદયવશ ઉપયોગ જાય છે તો પણ એનું ખેંચાણ અંદરનું છૂટતું નથી, એટલે વારંવાર એનો ઉપયોગ અંદર વલણ આ બાજુ થઈ આવે છે. હું આ છું ને, હું નાયક છું ને, હું તો પણ નાયક છું ને, એવું પણ એનું વારંવાર વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડ માંડ મળ્યા હોય, અન્ય મતીઓ ભક્તિ એવી કરી છે, ભલે એના ભગવાન કલ્પિત છે તો પણ અન્ય મતીઓ એવી ભક્તિ કરી શકે. માંડ માંડ જયારે ભગવાન મળ્યા, હવે એને હું મૂકી દઉં એ વાત કેમ બનશે એમ કે છે. એને હું મૂકીશ, સર્વસ્વ મળ્યું, એનું શું મળ્યું, પોતાનું પોતાને સર્વસ્વ મળી ગયું. જેમ ભક્તને ભગવાન માનવાન મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, એને એને છોડવા ગમે નહીં. ભાગવતમાં એટલે અન્ય મતિમાં બહુ ઉપાંગનાઓની ભક્તિ બહુ લીધી છે. માખણ વેચવા નીકળે તો કે હારે કોઈ માધવ લ્યો રે, માધવ લ્યો, માખણ લ્યો ભૂલી જાય. માખણ માં આગલો શબ્દ સરખો છે, ત્રણ અક્ષરનો શબ્દ છે, તો દેહનું ભાન ભૂલી જાય છે, સ્ત્રી પર્યાય ને ઉચિત સંકોચ ને ભૂલી જાય છે, બધા ઘણી વાતો લીધી છે. અહીંયા અહીંયા એમ દે છે કે પોતાના ભગવાનને જોવે છે તો સંસારનું બધું ફરજો ભૂલી જાય છે. આ તમને આ ભૂલી ગયા, આ ભૂલી ગયા, આ ના આવડ્યું, આમ નથી, જે હવે એક બાજુ પરિણામનું વલણ એવું થઈ જાય છે કે બીજી બાજુની સાવધાની ઘટી જાય છે. સંયોગની સાવધાની ઘટે તો પ્રતિકૂળતાઓ વધે એવો ભય એને નથી, ઉલટાનો એને એ વાતનું સુરાતન છે કે સંયોગની સાવધાની ઘટી છે અને કદાચ સંયોગો એનાથી નબળા થશે તો એ નબળા સંયોગોમાં મારો પુરુષાર્થ વિશેષ જાગૃત થવાનો મને એ પ્રસંગ ઉભો થશે. એ જાતનું એને આગળથી વિચારી રાખ્યું છે. જગતમાં સામાન્ય જીવો તો પ્રતિકૂળતાના સંજોગો ઊભા થયા પહેલા એનાથી ભયવાન થઈને ફફડે છે, આમ થશે તો, તેમ થશે તો, નિર્ધનતા થઈ જશે તો, આબરૂ વહી જશે તો, ભીગણું થશે તો. અત્યારથી પ્રાપ્ત સંયોગોને ભોગવવાને બદલે દુઃખમાંને દુઃખમાં, ચિંતામાંને ચિંતામાં લોકો રોગગ્રસ્ત થઈ જાય છે, માનસિક રોગ, શારીરિક રોગ. આ તો બહુ તૈયાર છે, વીરના માર્ગે ચાલવા વાળો વીર છે. પ્રતિકૂળતા આવશે તો ઓર પુરુષાર્થ જગાડશું, ત્યારે આત્માર્થતા કેવી છે એની ખબર પડશે મને પણ, કે મારી આત્માર્થતા કેવી છે. લોકોને ખબર પાડવાનો પ્રશ્ન નથી, પણ એ વખતે એનું જે સત્વ છે એ ઝળકે છે. એટલે સંયોગની સાવધાની છૂટવું એ એને માટે કોઈ વિશેષ વાત, અઘરી વાત, કઠણ વાત નથી. જગતમાં એ વાત કઠણ દેખાય છે, અહીંયા એને કઠણ વાત નથી. તો તેને મૂકવા ન ગમે તેમ હે ચેતન અને હે નાયક, આ જો પોતાને પોતાનું સંબોધન છે. એમ વારંવાર અંદર થયા કરે, વિકલ્પ થયા કરે એમ નહીં. લક્ષમાં લઈને જે ચૈતન્ય સ્વભાવનું ભાવભાષણ થયું છે એની મહત્તા એને આવ્યા કરે, એની મહત્તા એને વિશેષપણે રહ્યા કરે અને એનો રસ ચડ્યા કરે. આ અનુકૂળતા પ્રાપ્ત થાય તો અનુકૂળતાનો રસ ચડી જાય છે કે નહીં જીવન, પ્રતિકૂળતા આવે તો એનો ખેડાઈને રસ ચડી જાય છે, અનુકૂળતામાં હરખાઈને રસ ચડી જાય છે. અહીંયા કહે છે કે અહીંયા જ્ઞાયકનો અને ચેતનનો રસ ચડી જાય છે વિશેષ વિશેષ. એમ વારંવાર અંદર થયા કરે અને તે તરફ જ રુચિ રહ્યા કરે, જેની રુચિ એનો રસ, જેનો રસ એની રુચિ, સીધી વાત છે. તે તરફ જ રુચિ રહ્યા કરે, રુચિમાં આતરો પડે નહીં. ઉપયોગમાં ભલે આતરો પડે, રુચિમાં આતરો પડે નહીં. એમ છે, ઉપયોગ બહાર જાય, રુચિ ફરીને બહાર જાય તો એની મુમુક્ષુતા ખલાસ થાય, રુચિ ન પલટાય. ઉપયોગ પલટાય છે, રુચિ પલટાતી નથી. ઉપયોગ પલટાય છે, શ્રદ્ધા પલટાતી નથી. એ શ્રદ્ધા હોળી થવાની છે એની પૂર્વ પર્યાય છે. રુચિ એ તો શ્રદ્ધા વૃદ્ધિ શ્રદ્ધામાં ફેર પાડ્યો છે. સ્વરૂપની રુચિએ સમ્યક દર્શન થયા પહેલા મિથ્યા શ્રદ્ધાના જોરને ગાળી નાખ્યું છે, ગળી ગયું છે, શક્તિહીન કરી નાખ્યું છે, શક્તિ તોડી નાખી. એનું નામ આત્માની રુચિ. એ રુચિ પલટાતી નથી. ઉપયોગ પલટાય છે પણ રુચિ પલટાતી નથી. અને ઉપયોગ પલટાય છે છતાં આ બાજુનું વલણ વારંવાર થાય છે, એમાં વારંવાર રીતે તૂટકપણું છે, એનું કારણ એની રુચિ છે. આ બોલ રુચિ નો થયું. નાયકની રુચિ હોવાને લીધે એને વારંવાર વલણ થાય છે અને પોતાના સ્વરૂપનો મહિમા, હે નાયક હે ચેતન, એ મહિમા વાચક શબ્દ છે. હે પરમાત્મા, એ પોતાનો જ પરમાત્મા છે, પોતે જ પરમેશ્વર પદ સ્વરૂપ છે. તે તરફ જ રુચિ સતત રહ્યા કરે, રહ્યા કરે એટલે સતત રહ્યા કરે, અને તેને લીધે આ પદનો અનિમતિનો પદ છે. હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે, અને એ સાંભળે એટલે સ્મૃતિ વિસ્મૃતિનો વિષય અહીંયા માત્ર ન લેવો, સાવધાનીનો વિષય લેવો. સાવધાની બીજી સાવધાની છૂટી જાય છે અને બીજા પદ બધા એવા છે. પ્રભુ સાંભળે છે ત્યારે મારું નાવાનું છૂટી જાય છે, મારું જમવાનું છૂટી જાય છે, એવા બધા નાસ્તિના બોલ છે. એટલું મારું લક્ષ્ય ઈશ્વરમાં છે કે બીજું બધું મારું સાવધાની છૂટી જાય છે. એમ સમ્યક દર્શન થયા પહેલા ખાવા પીવા પહેરવા ઓઢવાથી માંડીને મુમુક્ષુ જીવને ઉદયમાન પ્રસંગોમાંથી સાવધાનીની તીવ્રતા છૂટી જાય છે. ઉપયોગ જાય છે પણ એમાં તીવ્રતા આવતી નથી, સાવધાની છૂટી જાય છે. એક ન્યાય તો એને સાવધાની ઘટી જાય છે અથવા છૂટી જાય છે, ત્યારે એને સ્વરૂપની રુચિ પ્રગટી છે. ત્યાંથી આગળ વધીને સમ્યક દર્શનમાં આવશે. એ તબક્કાથી પણ આગળ વધીને વિશેષ વિકાસ પામીને સમ્યક દર્શનમાં આવશે. એટલે એને એક ન્યાયે ત્યાગી કહ્યા છે એવા પણ બોલાવે છે. આમ અવિરત સમ્યક દ્રષ્ટિ કર્ણાનુયોગનું ટાઇટલ છે એનું, 14 ગુણ સ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિનું ગુણ સ્થાન નામ આપ્યું છે. અહીંયા અધ્યાત્મમાં એમ કહે છે કે ખાય છે તો પણ ખાતો નથી, ઉપવાસી છે, ઠીક, બોલે છે તો બોલતો નથી, ચાલે છે તો ચાલતો નથી, એમ કીધું છે. કેમ કે એ તો રુચિમાં અહીંયા હતો, એની સાવધાની છૂટી ગઈ છે, ત્યાર પછી તો વિશેષ આગળ વધી ગયું છે પરિણામ. એ પ્રભુના અભેદ પરિણમન થઈ ગયું છે, અથવા જેને સાક્ષાત્કાર કર્યો છે એની સ્થિતિમાં એને એ કહી શકાય છે કે ખાય છે તો ખાતો નહીં. બીજો એનો અર્થ એ છે કે જ્ઞાની છે તો આત્મરસમાં પડ્યા છે, એના જ્ઞાન રસને ઘોળે છે અને જ્ઞાનાનંદના અમૃતને પીવામાં એ પડ્યા છે. બીજી બધી કોઈ સાવધાનની વાત નથી. થાય છે એ બધું બે સાવધાનપણે અસાવધાનપણે કરે છે, થાય છે, એનો કાંઈ હિસાબ કિતાબ રાખવામાં આવતો નથી. આમ કરે છે ને તેમ કરે છે એ હિસાબ કિતાબ એને લાગુ પડતો
નથી.
ભરત ચક્રવર્તી બહુ ઘણા વૈરાગી હતા. 12 નો વૈભવ 6 ખંડ નો હતો, અંતર વૈરાગ ફાટ ફાટ હતો. મુનિ દીક્ષા લીધી તો 7મું ગુણ સ્થાન આવે એ તો કાંઈ નવાઈની વાત નથી, અંતર્ભૂતમાં કેવળ
એટલું
ઘૂંટું હશે. એ 6 ખંડના સંયોગોની વચમાં રહીને કેટલું ઘૂંટ્યું હશે એ બહુ ઊંડો વિચાર માંગે છે. એ પણ એક આત્મા હતા, આપણા જેવા આત્મા હતા, કોઈ બીજી જાતના આત્મા નહોતા. જેવા આત્મા આપણે છે એવા જે આત્મા છે, એક સરખી જાત છે. આ શક્તિ એની પ્રદર્શિત કરે છે. શક્તિ શું ચીજ છે કે જેને કોઈ માપ નથી એવી એ ચીજ છે. રહેવું છે તો આત્માર્થે, ખાવું છે તો આત્માર્થે, પીવું છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, ઉઠવું છે, બેસવું છે, સૂવું છે, બધું આત્માર્થે. એવો રુચિનો રંગ ચડે છે, રુચિનો રંગ ચડેલો છે. તેને એક જ જાણે કામ કરવું છે, હવે એને જીવનમાં કોઈ બીજું કામ રહ્યું નથી. જ્યારે એને જીવનમાં કોઈ બીજું કામ રહ્યું નથી ત્યારે અંદરની શક્તિ છે એને સાથ પુરાવે છે, એની સાથે થઈ જાય છે. જરૂર વખતે કોઈ મદદગાર મળે એના જેવી વાત છે. જ્યારે પોતે તૈયાર થયો પોતાની જરૂરિયાત માટે તો અનંત શક્તિનો ધણી અંદરથી ઊભો થાય છે. હવે એને કોઈ બાધા પહોંચાડનાર એનું કાર્ય નિયમથી થાય છે. એ પદ લીધું છે, અન્ય મતમાં આ પદ આવે છે. પછી આપણે લોકોએ આવા પદ તો ઘણી રચના કરી છે, પણ કોઈ જૂના કવિનું પદ છે. એવું વર્ચા કરે, એવું ભાવની અંદર વર્તા જ કરે, પોતાના પરમેશ્વર પદની મહિમા ન છૂટે, એ મહિમાનો અરસ વૃદ્ધિગત થયા કરે, અને કોઈ એવા અપૂર્વ તબક્કે પહોંચે, એવા સ્ટેજ ઉપર પહોંચે કે જેમાં પછી વિકલ્પ ઉઠાવવાનો પ્રશ્ન ન રહે, નિર્વિકલ્પ પ્રતીતિ અને નિર્વિકલ્પ ઉપયોગ એક સાથે પરિણમન કરવા લાગે. અપૂર્વ મહિમાનું ફળ છે સમ્યક દર્શન અને શુદ્ધોપયોગ. એ આ સ્વરૂપના સ્વભાવના અપૂર્વ મહિમાનું એ ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી દશા છે. એ દશામાં પહેલા આવું વર્તા કરે, આવું થયા કરે એ રીતે અહીંયા રુચિનો બોલ લીધો છે. રુચિની વાત કરી છે. પરિભ્રમણ કરતા એવા પોતાના જીવને સંસારનું એટલે પરિભ્રમણનું કારણ શું એ દર્શાવે છે. અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, પહેલી અસ્થિતિ વાત લીધી છે. રસરૂચિની વાત લીધી, એ મહિમા સહિતની વાત છે, એ અનંત કાળમાં નથી થઈ, એટલે એ મહિમાને અપૂર્વ મહિમા કહેવામાં આવે છે. ભાવભાષણથી દશા બદલાયા પહેલા દિશા બદલાય છે, અને દિશા બદલાય છે એની દશા બદલાય છે એ બોલી દો છો પરમાત્મા ગુરુદેવના શબ્દોમાં. તો અહીંયા એ વાત લીધી છે ગુરુદેવશ્રીએ કે દિશા બદલવી બદલાવી તે પણ અપૂર્વ છે. સ્વરૂપના મહિમાથી દિશા બદલવી, સ્વસન્મુખ થવું, સમ્યક સન્મુખ થવું તે પણ અપૂર્વ છે. એમ અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, ચૈતન્યની સન્મુખ થઈને એ 11 વાત છે. સન્મુખતાથી મહિમા ન આવ્યો. આમ તો રાગ ઘણો કર્યો, ચૈતન્યનો પણ રાગ ઘણો કર્યો, પણ એ તો કૃત્રિમ મહિમા છે. કૃત્રિમ મહિમા રાગથી મહિમા કરતા રાગની વૃદ્ધિ થશે, અને વિતરાગી સ્વભાવનું જ્ઞાનના મનમાં આવશે તો રાગ તૂટશે. રાગ વધશે નહીં પણ રાગ તૂટશે. આ સમ્યક સન્મુખમાં આ એક વિચારણીય પરિસ્થિતિ છે કે સમ્યક સન્મુખ જીવને સ્વરૂપનો અપૂર્વ મનમાં જાગૃત થયો છે, એને જ્ઞાનમાં પોતાનું અનંત ગુણાત્મક સ્વરૂપ ભાસ્યું છે, નિજ પરમેશ્વર પદને એની ઝાંખી આવી છે. એને તો હજી શૂન્ય જ્ઞાન પ્રીત્યું નથી, જ્ઞાન મિથ્યારહ્યું છે, દર્શન મિથ્યારહ્યું છે, તો પણ રાગથી વિકલ્પ ઉઠા કરે છે. સ્વરૂપના મહિમાનો વિકલ્પ રાગથી ઉઠા કરે છે, અને સ્વરૂપ રસ વધે છે. વિકલ્પનો કાળ છે અને સ્વરૂપ રસ વધે છે, ચૈતન્ય રસ વધે છે, આત્મરસ વધે છે, રાગ રસ નથી વધતો. જો રાગ રસ વધતો હોત તો રાગ તૂટીને વિતરાગ દશા ક્યાંથી આવત? આ વિચારવાની પ્રશ્ન છે. સામાન્ય રીતે જેનો મહિમા આવે એના પ્રત્યેનો રાગ પણ વધે, પણ આ એક કોઈ એવી પરિસ્થિતિ છે કે અહીંયા જ્ઞાનમાં ભાવ ભાષણ થયું હોવાથી જ્ઞાન રસ અને આત્મરસ વધે છે, રાગ સાથે સાથે વિકલ્પ ચાલે છે ખરો સ્વભાવના મહિમાનો, પણ એ રાગ વધતો નથી, ઉલટાનો એ રાગનો નાશ થાય છે. આ એક વિશિષ્ટ વાત છે આ વિષયની. એટલે એમ કહે છે કે અનંત કાળમાં જો ચૈતન્યનો સાચો મહિમા આવે, ખરો મહિમા આવે, યથાર્થ પ્રકારે મહિમા આવે, તો એમાં રાગ વૃદ્ધિનું એ કારણ નથી, ચૈતન્ય પ્રગટ થવાનું એ કારણ છે, આત્માને પ્રગટ થવાનું એ કારણ છે, એ રાગ વૃદ્ધિનું કારણ નથી. વિકલ્પ છે પણ વિકલ્પ ઉપર વજન નથી, અને ચૈતન્ય સ્વભાવ ઉપર એનું વજન છે કે જે વિકલ્પ અને રાગ રહિત તત્વ છે. વિકલ્પ અને રાગ રહિત તત્વ છે એ કોઈ બીજું નથી, પોતે જ છે. પાછો મોટી વાત એ છે કે પોતે છે. હું આવો બસ આ મહિમા છે. એ સન્મુખતાના કાળમાં એટલો હદે રસ, એટલા હદે એ રસ વૃદ્ધિગત થાય છે કે એ રસ ઘર કરી જાય છે, જેમ કોઈ રોગ ઘર કરી જાય ને નીકળે નહીં, એમ આનો રસ ઘર કરી જાય છે. શુદ્ધાત્માના મહિમાનો રસ ઘર કરી જાય છે, પછી ઘર છોડવાની વાત રહેતી એમાંથી આત્મા પ્રગટે છે. એવું કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, યથાર્થ પ્રકારે ચૈતન્યનો મહિમા આવ્યો નહીં, તેથી સંસાર ન છૂટ્યો એમ કેવું છે. સંસાર છૂટવાનું મૂળ કારણ આ છે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વાસ્તવિક મહિમા આવે તો એને વિભાવ અને વિભાવના વિષયભૂત આખા જગતના કોઈ પણ વિવિધ પદાર્થો હોય એની તુચ્છતા એને આવ્યા વિના. જે પદાર્થોથી જગતના જીવો પોતાની મોટાઈનું માપ ગણે છે, મોટાઈનું અભિમાન કરે છે, મોટાઈનું ગૌરવ લાવે છે, એ આને તુચ્છ લાગે છે. આમ અને એ પદાર્થો વિનાની પોતાની દશા એ એનું ગૌરવ છે ખરેખર. એમ મુનિરાજનું ગૌરવ શું? ઉત્કૃષ્ટ ત્યાગ એ એનો ગૌરવ છે. તિલતુષ માત્ર પરિગ્રહ ને એનો ગૌરવ, બસ તો એ લઈને એ માર્ગે જવા વાળાનું એક ગૌરવ હોય, એનું બીજું ગૌરવ હોય. જગતના જીવો તો શું છે, બીજાના સંયોગ જોઈને પોતાની હીણપ અનુભવે છે કે આને આ છે ને મારે નથી, આને આ છે ને મારે નથી, આને આ છે ને મારે નથી. એ પામરતા છે, એવી પામરતા આ લાઈનમાં હતી, લાઈન નાખી દીધી, જગતથી જુદી લાઈન એને તુચ્છતા લાગે છે. એવી તુચ્છતા ન આવી, એને પામરતા રહી, એને સંસાર છૂટતો નથી એમ કેમ છે. જય વિદ્રાક્ષ દિગંબર જય ધારણો જય હો જય હો.